તારીખ 26/6/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 390 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 306
46 જૈન પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માના માર્ગમાં ચાલનારા મુનિરાજ કેવા હોય છે, એટલે કે એમની ભાવના કેવી હોય છે, એમની આરાધના કેવી હોય છે, એ વિશે લીધો છે આ બોલમાં. નિયમસાર પરમાગમમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મ પ્રબંધારી દેવ કહે છે કે એમના નામે પ્રત્યેક મુનિરાજની આવી ભાવના હોય છે, એમ કહેવું છે. નામ લીધું છે ભાવનાના શાસ્ત્ર કરતાનું. વર્તમાન અધ્યાત્મ શાસ્ત્રમાં સ્વરૂપ ભાવનાના બે મહાન શાસ્ત્રો છે, એક નિયમસાર પરમાગમ છે અને એક પરમાત્મ પ્રકાશ યોગેન્દ્ર દેવનું છે. ભગવાન યોગેન્દ્રાચાર્ય પરમાત્મ સ્વરૂપની ખૂબ ભાવના ભાવે છે, નિજ પરમાત્મ સ્વરૂપની ભાવનાના એ ગ્રંથ છે. આચાર્ય જંગલમાં રહીને પોતાના સ્વરૂપની પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે, એ અર્થે કેવી કેવી ભાવનાઓ ભાવે છે એ વિષય બહુ સુંદર રીતે તે ગ્રંથમાં આવે છે. મુનિવર્ષ પદ્મ પ્રબંધારી દેવ કહે છે કે મુનિ સકળ વિમળ કેવળ કેવળ જ્ઞાન દર્શનના લોલુપ છે. જગતમાં આસક્તિના પરિણામનો અનુભવ સંસારી પ્રાણીઓને હોય છે, પંચેન્દ્રિયના વિષયોનો. એના પરિણામથી, એના ભાવથી, અનુભવથી શબ્દ પ્રયોગ કર્યો છે અહીંયા કે મુનિરાજ સકળ વિમળ કેવળ જ્ઞાન દર્શનના લોલુપ છે. બહારની કોઈ ચીજ એમને જોઈતી તિલતુષ માત્ર પરિગ્રહ રહી છે, જે કાંઈ હતું એ પણ એ છોડીને ચાલી નીકળ્યા છે, એટલે બીજી કોઈ ચીજની લોલુપતા એમના પરિણામમાં રહી નથી. તો હવે એમને શું જોઈએ છે કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની એમને પ્રાપ્તિ કરવી છે, એના લોલુપ્તિ છે. લોલુપ શબ્દ વાપર્યો છે 146. ત્રીજી લીટી, મુનિ સકળ વિમળ સર્વથા, સકળ એટલે સર્વથા, વિમળ એટલે જેમાં મળ નથી, રાગાદી કષાયનો મળ જેમાં અવમલિનતા, જે દશામાં નથી હોતી એવું બી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન તેનાથી લોલુપી છે, એટલે એને પ્રાપ્ત કરવાના અત્યંત ઈચ્છુક છે. જેમની એકમાત્ર ભાવના સકળ વિમળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રગટ કરવાની છે, એમ જેવું છે. આ ભાવના એટલે સામાન્ય વિકલ્પ થાય છે એમ ન લેવું. મુનિરાજની ભાવના અથવા સાધકની ભાવનાનું જ્યાં પ્રકરણ ચાલે છે ત્યાં એટલું વિશેષ સમજવા યોગ્ય છે કે તેમને તેવા શુભભાવ ઉપરાંત, વિકલ્પ આવે વિકલ્પના કાળમાં, ઉપરાંત તદ અનુસાર પુરુષાર્થ વર્તે છે. એકલો જે કોરો વિકલ્પ હોય છે સામાન્ય માણસને, એની જે ભાવના કહેવામાં આવે છે કે અમારી આવી ભાવના છે, અમારી આવી ભાવના, એટલું અહીંયા ન લ્યું. સાધક અવસ્થામાં એ ઉપરાંત સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ હોય છે એને ભાવના કહેવામાં આવે છે. એટલે મુખ્યપણે પુરુષાર્થને ભાવના કહે છે એમ જાણવું, વિકલ્પને મુખ્યપણે ભાવનાનું નામ આપ્યું છે એમ નહીં સમજવું. એ ભાવનાને અનુસરીને ત્રણ ચાર વાતો અહીંયા લખી છે અને પછી એ જ લીટી આવે છે કે આવી મુનિરાજને ભાવના વર્તે છે, એટલે ભાવનાનો વિષય ચાલશે. મુનિ દશામાં વિતરાગી મુનિઓની ભાવના કેવી હોય એ વિશે અહીંયા બહુ સારી રીતે સુંદર ચિતાર છે. આનો એક તો કેવળ નામ દર્શનના લોલુપી કહ્યા, બીજું કે ક્યારે સ્વરૂપમાં એવી જમ્મટ થાય કે શ્રેણી ઉપડીને પૂર્ણ વિતરાગ દશા પ્રગટે. વિતરાગ દશા એટલે અહીંયા પૂર્ણ વિતરાગ દશા, મુનિયોગ્ય વિતરાગ દશા તો એમને પ્રગટેલી જ છે. વિતરાગી મુનિ હોવાથી મુનિયોગ્ય વિતરાગતા તો એમને વર્તે છે, એટલે એ વિતરાગ દશાની વાત અહીંયા નથી, પણ પૂર્ણ દશાની વાત લેવી કે ક્યારે સ્વરૂપમાં એવી જમવટ થાય, એટલે એવી સ્થિરતા થાય, એવી લીનતા થાય કે સ્વરૂપ સ્થિર પરિણામની એક શ્રેણી, શ્રેણી એટલે ઉત્તરો ઉત્તર ચડતા પરિણામની ધારાને અહીંયા શ્રેણી કહેવામાં આવે છે. આપણે નથી નિશાળની અંદર વર્ગોતા, પહેલી શ્રેણી, બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી, ચોથી શ્રેણી, આઠમી શ્રેણી, બારમી શ્રેણીમાં અભ્યાસ કરે છે. શ્રેણી એટલે ઉપર ઉપરની પરિસ્થિતિને શ્રેણી કહેવામાં આવે છે. અને જે એક ધારાએ એક સરખી અનુક્રમે બરાબર હોય એને શ્રેણી કહે છે. તો મુનિદશામાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં વર્તતા મુનિરાજને જ્યારે સ્વરૂપ સ્થિરતાની શ્રેણી ઉપડે છે ત્યારે આઠમા નવમા દસમા બારમા ગુણસ્થાનમાં અંતર્મુખની અંદર પહોંચીને તેરમા ગુણસ્થાને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની દશા પ્રાપ્ત કરીને અરિયંત દશામાં આવે છે. નમો અરિયંતાણમ જેને કહીએ છીએ એ દશાને પ્રાપ્ત કરે છે. જો કોઈ મુનિરાજ સ્વરૂપ શ્રેણી માંડે તો અંતર્મુખમાં કેવળ જ્ઞાન લીએ, ક્ષાયિક શ્રેણી હોય તો. શ્રેણીમાં બે પ્રકાર ઉત્પન્ન થાય છે, એક ઉપશમ ભાવે અને એક ક્ષાયિક ભાવે. જો ઉપશમ ભાવની શ્રેણી હોય તો એ અગિયારમાંથી પાછા નીચે આવે છે, તેરમા ગુણસ્થાન પરિપૂર્ણ કેવળ જ્ઞાન દશાને પ્રાપ્ત નથી કરી શકતા. કેમ કે એ પ્રકારના પુરુષાર્થમાં પુરુષાર્થની જે શક્તિ છે એ હીણી શક્તિ છે, અને એવી શક્તિ છે કે અગિયારમે પહોંચતા પછી જે દબાયેલો કષાય છે, ઉપશમ કરેલો જે કષાય છે એ પાછો ઉદયમાન થઈ જાય છે. ઉદયમાન થાય છે એનો અર્થ કે પોતે એમાં જોડાય છે. ઉપશમ શ્રેણી તો એવી શ્રેણી છે કે નિયમથી એમાંથી મુનિરાજ પાછા આવે, અને ક્ષાયિક શ્રેણી હોય તો નિયમથી અંતર્મુખમાં અરિયંત દશાને પ્રાપ્ત કરે. હજારો વર્ષની મુનિ દશામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય તો અંતર્મુખનું જ છે, પણ જ્યાં સુધી શ્રેણીને યોગ્ય પુરુષાર્થ ઉત્પન્ન ન થાય અથવા શ્રેણીને યોગ્ય સ્વરૂપ લીનતા ઉત્પન્ન ન થાય, સ્વરૂપની સ્થિરતા ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી મુનિરાજ સાતમા ગુણસ્થાનમાં સ્થિરતા પામી શકતા નથી, છઠ્ઠા ગુણસ્થાનના શુભરાગમાં આવી જાય છે. ત્યારે તે પંચમાવ્રત સમિતિ વૃત્તિ અનેક પ્રકારના શુભ આચરણમાં પ્રવર્તે છે. ત્યાં પણ તેઓ પુરુષાર્થને લઈને પાછા રહેતા નથી, હવે પાછા નિર્વિકલ્પ શુદ્ધોક યોગમાં સપ્તમ ગુણ સ્થાનમાં આરૂઢ થાય છે. એમ છ અને સાત ગુણસ્થાનમાં આવતા જતા મુનિરાજનો ભાવના કેવું જ્ઞાન દર્શનની છે એના માટે તે પ્રયત્ન ભાવના છે એટલે એના માટે તે પ્રયત્નવંત છે, ખાલી પૂરી ભાવના નથી. અને એ પૂર્ણ દશા ક્યારે પ્રગટે એ માટે સતત પ્રયત્નશીલ છે એમ લેવું છે. નીચે એટલે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને પાછા આવી જાય. બુદ્ધિપૂર્વક નો નથી, અબુદ્ધિપૂર્વક નો ઉત્પન્ન થાય છે અને એની અંદર જોડાતા એ વળી પાછા નીચેના ગુણ સ્થાન માં આવી જાય. હા, એ ક્ષપક શ્રેણી હોય તો છે, સપક શ્રેણી હોય તો અગિયારમાં ગુણ સ્થાને ન આવે, દસમા ગુણ સ્થાન થી સીધા બારમા ગુણ સ્થાનમાં આરોહ થાય, પછી તેરમા ગુણ સ્થાનમાં આવે, પછી તો કઈ પ્રશ્ન રહેતો નથી. એ પૂર્ણ દશા છે. પૂર્ણ દશા થયા પછી કદી અપૂર્ણ દશા ન થાય. એક વખત પૂર્ણ દશા થાય, ચેણું શેકાઈ ગયો અને ડાળીઓ થઈ ગયો, પછી એને વાવે તો ઉગે નહીં. જ્યાં સુધી ચેણું છે ત્યાં સુધી વાવે તો ઉગે છે, પણ ભૂમિને ડાળીઓ થાય પછી ચેણામાંથી જે ડાળીઓ છે એમાંથી ઉગવાની પરિસ્થિતિ રહેતી નથી. એમ જે ભાવમોક્ષ દશા ભલે સદૈવ અવસ્થા છે, અરિયંતને દેહ સહિતની મુક્ત અવસ્થા છે, તો પણ પછી જન્મ મરણનો પ્રશ્ન કે નીચેના ગુણસ્થાનમાં આવવાનો કે રાગ થવાનો પ્રશ્ન રહેતો. અન્ય મતમાં ઈશ્વરને અવતાર લીધા છે એ વાત બંધ રહેતી, એટલા માટે કે અવતાર લેવો અથવા જન્મ લેવો એ કોઈ કર્મનું ફળ છે. નવો જન્મ લે એ કર્મનું ફળ છે. નવો આયુષ્ય બાંધ્યું હોય એને જન્મ થાય છે. જ્યારે મુક્ત દશાવાનને કર્મનો નાશ હોય છે, કર્મના ક્ષયથી મુક્ત દશા ઉત્પન્ન થઈ ગઈ છે. સકળ કર્મ ક્ષય મોક્ષ, મોક્ષનું આ લક્ષણ અથવા મોક્ષનું આ સ્વરૂપ છે કે બધા જ કર્મનો ક્ષય થાય ત્યારે મોક્ષ દશા ઉત્પન્ન થાય. એ દશા ઉત્પન્ન થાય છે પછી એને એનું ફળ ક્યાંથી હોય? જે કર્મ ક્ષય થઈ ગયા એનું ફળ ક્યાંથી આવે કે એનું ફળ આવવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે એ અભિપ્રાયથી આ વાત તદ્દન જુદી પડે છે. હા, વિતરાગ દશા છે. ઉપશમ ભાવે ત્યાં વિતરાગ દશા છે. ઉપશમ ભાવે વિતરાગ દશા છે. બારમા ગુણ સ્થાને ક્ષાયિક ભાવે વિતરાગ દશા છે. ચારિત્રની અપેક્ષા લઈએ તો રાગ અને વિતરાગતા એ ચારિત્રનું પરિણમન છે. અગિયારમ ને બારમું બંને ગુણ સ્થાન વિતરાગ દશાનું છે. અગિયારમા ગુણ સ્થાને રાગ ઉપશમિત થયેલો છે, બારમા ગુણ સ્થાને રાગનો ક્ષય થઈ ગયો છે. હવે ઉપશમિત થયેલો છે એ ઉદયમાન થાય છે એટલે સિદ્ધ નીચોનો ગુણ સ્થાન આવે છે. કેમ કે શ્રેણીમાં જે પુરુષાર્થ છે એ જ કમજોર પુરુષાર્થ છે. ઉપશમ શ્રેણી નો એટલે શું છે કે ત્યાં પુરુષાય આદિ ભાવોને ઉપશમ કરીને દબાવીને આગળ ગયેલા છે એવા પ્રકારનો પુરુષાર્થ છે. અને ક્ષાયિક શ્રેણીમાં ક્ષય કરતા કરતા આગળ વધે છે, નાશ કરતા કરતા આગળ વધે છે. એટલે એ ભાવ ખરી જાય છે, એ કર્મ પણ ખરી જાય છે. અહીંયા એ ભાવ સત્તામાં રહીએ છે, એ યોગ્યતા સત્તામાં રહીએ છે અને એ કર્મ પણ સત્તામાં રહીએ છે. એટલે કર્મનો ઉદય થાય છે સાથે ભાવનો ઉદય થાય છે, એટલે ગુણસ્થાન નીચેનું પકડાય છે. શરૂઆત થઈ જ ફેર છે, આઠમા ગુણ સ્થાનથી જ ફરક છે. બેની જે શરૂઆત છે આઠમા ગુણ સ્થાનથી, જે શ્રેણીની શરૂઆત છે એની, એનો પ્રકાર જ જુદો છે. બંનેનો એક પ્રકાર નથી. આઠમા ગુણ સ્થાનમાં બે સરખો પ્રકાર નથી, નવમાં પણ સરખો નથી, દસમામાં સરખો નથી, અને દસમા પછી તો બે જુદા જુદા જ ગુણ સ્થાન આવે છે. સાહિત્યવાળાને બારમું આવે છે, ઉપસમ વાળાને અગિયારમું આવે છે, અગિયારમું આવે છે, પાછો આવે છે બારમું આવે છે, તેરમામાં જાય છે. ક્યારે સ્વરૂપમાં એવી જમવટ થાય કે શ્રેણી ઉપડી અને પૂર્ણ વિતરાગ દશા પ્રત્યે એવી ભાવના હોય છે, અથવા એવો પુરુષાર્થ હોય છે કે છઠ્ઠે સાતમે આવતા આવતા ક્યારે આ શ્રેણીમાં આવી જવાય, એના માટે સતત દિન રાત પુરુષાર્થમાં, ધ્યાનમાં, જ્ઞાનમાં લાગેલા રહીએ છીએ. સ્વરૂપ પ્રત્યેના જે કાર્ય છે, પરિણમનનું જે સ્વરૂપ સન્મુખનું કાર્ય છે, સ્વરૂપ પ્રત્યે કાર્ય છે, એની અંદર એ પ્રયત્નશીલ છે. કર્તૃત્વ ભાવે નથી. સાથે સાથે એ સમજવું જોઈએ કે એમાં કોઈ કર્તાપણું આવે છે એમ નથી, પણ સહજપણે જ એવી સ્થિતિમાં એ વર્તી રહ્યા છે. એવા એક પરિણમનના પ્રવાહમાં, ના વેગમાં છે, પુરુષાર્થમાં છે, કે ક્યારે શ્રેણી માંડે એ જ જોવાનું બાકી રહે છે. બીજું કઈ બાકી રહેતું નથી. વર્ણન છે આ, એક જ કામ પાછળ એ નીકળી પડ્યા છે એમ કેવું છે. બધું છોડીને નીકળ્યા તો કઈ ફંડફાળા માટે નીકળ્યા નથી, સમાજ માટે નીકળ્યા નથી, સમાજના કાર્યો માટે નીકળ્યા નથી, મંદિરો માટે નીકળ્યા નથી, સમાજની કોઈ ઉદ્દેશની મુખ્ય વૃત્તિ નથી. બીજી તો વાનગણમાં તો પ્રપંચમાં પડતા નથી, પણ બીજી કોઈ વાતમાં એમનું લક્ષ્ય નથી. બસ જંગલ મારીને, જ્ઞાન ધ્યાન કરીને, કેવળ જ્ઞાનને, કેવળ દર્શનને પ્રગટ કરો. આની પાછળ એક ધૂનથી કામ કરવા માટે નીકળી પડ્યા છે એવું સ્વરૂપ લીધું મને લાગુ. ક્યારે એવો અવસર આવે કે સ્વરૂપમાં ઉગ્ર રમણતા જામે અને આત્માનું પરિપૂર્ણ સ્વભાવ જ્ઞાન અથવા કેવો જ્ઞાન પ્રગટ થાય, એ ચારિત્રની અપેક્ષાએ વિતરાગ દશા લીધી, જ્ઞાનની અપેક્ષાએ કેવળ જ્ઞાન અથવા સ્વભાવ જ્ઞાન લીધું છે. ક્યારે એવો અવસર આવે કે સ્વરૂપમાં ઉગ્ર રમણતા જામે, કારણ કે સ્વરૂપ સ્થિરતા વિના કેવળ જ્ઞાન નથી પ્રગટતો. કેવળ જ્ઞાનનું પૂર્વ પગથિયું છે બારમા ગુણ સ્થાનની ક્ષાયિક ભાવે પ્રગટેલી, પ્રગટ થયેલી પૂર્ણ વિતરાગ દશા, પછી તેરમું ગુણ સ્થાન આવે. આ એનો ક્રમ છે, અનાદિ અનંત મોક્ષ માર્ગનો આ ક્રમ છે, આ નિયત ક્રમ છે, અને એ સિદ્ધાંતિક વિષય હોવાથી ત્રણેય કાળે એમાં કદી કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. ભગવાને એ વાત સ્પષ્ટ કરી દીધી ધ્વનિમાં, એટલા માટે એમ છે એમની, પણ જીવ પદાર્થ છે એના પરિણમનનું એ વિજ્ઞાન છે, સાયન્સ છે, કે એક જ પ્રકારે વસ્તુનું વિજ્ઞાન કામ કરે છે. વસ્તુનો આ સ્વભાવ છે, અને સ્વભાવનું ઉલ્લંઘન કરીને વસ્તુ ક્યારેય બીજી રીતે કાર્યશીલ થતી નથી એમ જો. ચારિત્ર પહેલું પૂરું થાય છે, બારમા ગુણ સ્થાને પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય છે, અને તેરમા ગુણ સ્થાનના પ્રારંભમાં પહેલે સમયે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાને થઈ જાય. એટલે પ્રત્યેક ગુણને પૂર્ણ થવા માટે પોતપોતાની વિશિષ્ટ પ્રકારની પરિણમનની યોગ્યતા છે, અને એ વસ્તુનો સ્વભાવ હોવાથી, એ વસ્તુનું વિજ્ઞાન હોવાથી એમાં કોઈ કાળને વિશે કિંચિત માત્ર કાંઈ ફેરફાર થતો નથી. એટલે જેમ છે એમ સમજવું રહ્યું. જ્યારે સ્વરૂપમાં એવી જમવટ થાય કે શ્રેણી ઉપડી અને પૂર્ણ વિતરાગ દશા પ્રગટે, અથવા ક્યારે સ્વરૂપમાં એવી ઉગ્ર રમણતા જામે, ત્યાં પણ જમવટનો ક્રિયાપદ લીધું છે કે જામે ઉગ્ર રમણતા એટલે ઉગ્ર સ્થિરતા, એવી જામે કે આત્માનું પરિપૂર્ણ સ્વભાવ જ્ઞાન અને કેવળ જ્ઞાન પ્રગટ થાય, એટલે ધ્યાનસ્થ દશામાં જ કેવળ જ્ઞાન પ્રગટે છે, કોઈ વિચાર દશામાં કેવળ જ્ઞાન પ્રગટે છે એવું નથી. આજે ઘણા કથાનો યુગમાં આવે છે કે આવો વિચાર કરતા કરતા કેવળ જ્ઞાન થાય, એવું નથી. કોઈ વિચાર કરતા, કોઈ પ્રવૃત્તિ કરતા કેવળ જ્ઞાન ન થાય. કેવળ જ્ઞાન મુનિરાજને થાય ત્યારે એને ધ્યાનસ્થ દશા જ હોય. બીજું, મુનિ દશા પૂર્વક જ કેવળ જ્ઞાન થાય, ગ્રહસ્થ દશામાં ક્યારે કેવળ જ્ઞાન થાય. કેમ કે ગ્રહસ્થ દશા એ દશા છે કે જેમાં મુનિ દશા હજી આવી શકી નથી, એવો હીન પુરુષાર્થ છે. ભલે ચોથું ગુણ સ્થાન હોય, શ્રાવકનું પાંચમું ગુણ સ્થાન હોય, પણ મુનિ દશાને યોગ્ય ત્યાં હજી પુરુષાર્થ નથી. તો એ તબક્કામાંથી પસાર થયા વિના કોઈ શ્રેણી માંડે, આઠમા છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં આવ્યા પહેલા આઠમા ગુણ સ્થાનની શ્રેણી માંડે, બારમા તેરમા ગુણ સ્થાનને પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એવું પણ બનતું
નથી.
એટલે ધ્યાનની, સ્વરૂપ ધ્યાનની પરિપૂર્ણ દશામાં સ્વભાવ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન પ્રગટ થવાની પણ એમની ભાવના હોય છે, એવો પુરુષાર્થ એમને ચાલુ છે. ત્રીજું, ક્યારે એવું પરમ ધ્યાન જામે, ત્રણેયમાં એ જામ, જમવટ અને જામનો એ શબ્દ પ્રયોગ કરેલો છે, ક્યારે એવું પરમ ધ્યાન જામે કે આત્મા શાશ્વતપણે આત્મ સ્વભાવમાં જ રહી જાય, પછી સ્વભાવથી બહાર નીકળે જ નહીં એવી સ્થિરતા જોઈએ છે. એ પણ ચારિત્રનો બોલ લીધો છે. સ્થિરતા એવી જોઈએ છે કે હવે એ સ્થિરતામાંથી અસ્થિરતા જ ક્યારે ઉત્પન્ન થાય, અને શાશ્વતપણે એટલે સાદી અનંતકાળ પર્યંત સ્વરૂપ સમાધિમાં જ પરિણમન રહે, જે અરિહંત દશા અને સિદ્ધ દશા છે. અરિહંત દશા તો આયુષ પર્યંત છે, પછી સિદ્ધ દશા છે. એવી સ્થિરતા સ્વભાવમાં જ રહી જવાય, એવી સ્થિરતા ક્યારે થાય, આવી મુનિરાજની ભાવના વર્તે છે. મુનિરાજ છે એમને આવી ભાવના વર્તે છે, અથવા મુનિરાજને આવી જ ભાવના હોય, આ સિવાય બીજી કોઈ ભાવના મુનિરાજને હોય એમ લેવું છે.
બીજી ભાવના હોય તો
મુનિદશા કેવી રીતે રહે? મુનિદશા એનું નામ છે, એનું નામ તો સાધુ કહેવાય છે ને,
સાધુ
સાધુ ગુણવાચક નામ છે. આત્મ સ્વરૂપને ઉત્કૃષ્ટપણે સાધે એનું નામ સાધુ, ઉત્કૃષ્ટપણે સાધે, કે જે ઉત્કૃષ્ટ સાધનાના ફળમાં અરિહંત દશા પ્રગટ થાય, પરમેશ્વર દશા પ્રગટ થાય, બસ એનું નામ સાધુ છે. એને મુનિ કહે છે, એને સાધુ કહે છે, એને ઋષિ કહે છે, એને યતિ કહે છે, એ બધા એકાર્થમાં લેવા, જુદા જુદા ગુણની અપેક્ષા એ બધા નામ છે, પણ એક જ પદના એ નામ છે. આત્માના આશ્રયે એકાગ્રતા કરતા કરતા તેઓ કેવળ જ્ઞાનની સમીપ જઈ રહ્યા છે. શું કહે છે કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં પણ એમની સ્થિતિ આગળ વધતી છે, આરાધના એમની ચાલુ હોવાથી પ્રતિ સમયે એ આગળ વધી રહ્યા છે. કઈ બાજુ આગળ વધી રહ્યા છે કે કેવળ જ્ઞાનની જાણે સમીપ જઈ રહ્યા છે, નજીક ને નજીક જઈ રહ્યા છે, એવી મુનિરાજની આરાધના વર્તે છે. આત્માના આશ્રયે, બીજો કોઈ એમને આશ્રય નથી. ભલે પંચ પરમેષ્ઠી પદનું સ્મરણ કરે છે, ગણધર દેવ હોય તો પણ નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ કરે છે, એટલે કે જે પરમેશ્વર પદને પરમેષ્ઠી પદને પ્રાપ્ત છે એને નમસ્કાર આદિ છદ્મસ્થ દશામાં હોય છે એવો વિકલ્પ આવે છે, એવો રાગ આવે છે. તેમ છતાં પણ એ અંદરમાં તો આત્માના આશરે કામ કરે છે, કોઈ અન્ય બીજી વ્યક્તિના આશરે, બીજા પરમેશ્વરના આશરે નથી. આમ જેવું છે, આત્માના આશરે એકાગ્રતા કરતા કરતા એવો કેવળ જ્ઞાનની સમીપ જઈ રહ્યા છે, વધુ ને વધુ નજીક જઈ રહ્યા છે. કેમ કે એક વાત સ્પષ્ટ છે કે આવી ભાવ લિંગ રૂપ મુનિદશા, ભાવ જેનું ચિહ્ન છે, આવી સ્વરૂપ એકાગ્રતા એવો ભાવ જેનું લક્ષણ છે, એવું જે મુનિદશા છે એ જીવ નિયમથી નજીકમાં મુક્તિગામી હોય છે. આ કાળમાં જો કોઈ મુનિદશાને પામે તો એને વધુમાં વધુ ત્રણ ભાવ હોય, નહીંતર એક ભાવમાં મોક્ષ જાય. એક દેવનો ભાવ કરે ત્યાર પછીના મનુષ્ય ભાવમાં ચરમ શરીરી હોય, કોઈ જીવને બીજો દેવનો ભાવ થાય મનુષ્ય ઉપરાંત તો ત્રીજા ભાવે જાય. એટલી મુનિદશાની અંદર વિશેષપણે નિર્મળતા આત્માને વિશે થઈ જાય છે. આત્મા એટલો નિર્મળ થાય છે કે પછી તીવ્ર મલિનતા એમાં આવે અને વળી અનેક ભાવ સુધી એને સંસાર પરિભ્રમણ રહે એવું બનતું નથી. જેના જન્મમરણ ખલાસ થવા એવા હોય એ દશા સુધી પહોંચે છે. હોઈ શકે છે પણ એવો નિયમ નથી, અથવા અહીંયા એવો નિયમ નથી, સામાન્ય રીતે આવું બને. બાકી ચોથા ગુણ સ્થાનવાળાને તો ઊંચું, કોઈને ચાર ભાવ, કોઈને છ ભાવ, કોઈને આઠ ભાવ, કોઈને દસ ભાવ. ભગવાન મહાવીર સ્વામી દસ ભાવ પહેલા સમ્યક દર્શન સિંહની પર્યાયમાં, કોઈ દસમો, ત્યાર પછી દસમે ભવે મુક્તિ પામ્યા છે. તો એવું સંભવિત છે સમ્યક દર્શન માટે, નહીતર તીર્થંકરનો જીવ હતો. છતાં સમ્યક દર્શન પછી એમની મુક્તિ દસમા ભવે છે. શ્રીમદ રાજચંદ્રજી આ કાળમાંથી હજી તો 100 વર્ષ થયા પણ એ ભાવમાં નીકળી જશે. એટલે એ તો એક સ્વતંત્ર જીવની સ્વતંત્ર પુરુષાર્થની યોગ્યતાનો એ વિષય. કોઈ એવું એવું જ પાછું લાગી જાય છે કે જલ્દી મોક્ષ પામી જાય છે, કોઈને સહજ એવી શિથિલતા રહે છે, કોઈને સહજ એવી ઉગ્રતા રહે છે. કારણ કારણ કાંઈ કારણ કોઈને લાગુ કરી શકીએ એવું કારણ. આત્મગુણ એવું કઈ નથી, કોઈ ત્રણ ત્રણ ભાવે પણ જાય. સામાન્ય રીતે એક ભાવ થી ત્રણ ભાવ અત્યારે જો કોઈ મુનિદશા પ્રાપ્ત કરે તો થાય એવું લાગે છે. સામાન્ય રીતે નથી, ઘણો પુરુષાર્થ છે સામાન્ય રીતે. મન થાય છે પણ કોઈ કઈ સારું કર્યું નથી જતું. માણસ શું કે છે, કર્યું જાતું સાવ પુરુષાર્થ કરેલો અલેખે જાય છે એવું નથી બનતું. એમ કેવું છે, એક આત્મદ્રવની અંદર કોઈ એવી જ પરિસ્થિતિ રહી જાય છે. જેમ કે એક બીજો દ્રષ્ટાંત લઈએ કે કોઈ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મિથ્યાત્વ દશામાં આવી જાય છે અને વધુમાં વધુ કોઈ જીવ અર્ધપુદ્ગળ પરાવર્તન સુધી પરિભ્રમણ કરે છે, જન્મ મરણ કરે છે. અર્ધપુદ્ગળ પરાવર્તન એટલે ઘણો કાળ છે, કરોડો અબજો અથવા અસંખ્ય જન્મ મરણ થઈ જાય. કોઈ વખત નિગોદમાં ચાલ્યા જાય તો અસંખ્ય જન્મ મરણ થઈ જાય અને એમાં સાદી મિથ્યા દ્રષ્ટિઓ નિગોદમાં આનંદતા છે અત્યારે. સાદી મિથ્યા દ્રષ્ટિઓ એટલું બધું પાછળ ચાલ્યા જાય, તો પણ એક એવી યોગ્યતા છે, સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ કર્યું જાતું નથી. એક વાર એને આત્માના સુખનો અનુભવ, સુખનો સ્વાદ લઈ લીધો છે, એ ઠરીને ઠામ નહીં બેસે. ક્યાંય એને સરવાળો એક આવશે કે ક્યાંય એને સુખ નહીં લાગે, અને વળી આત્મસુખ માટે પાછું ઝંપલાવશે પુરુષાર્થમાં, ને એ પાછો આત્મિક સુખને પ્રાપ્ત કર્યા વિના રહેશે. તો એ દ્રવ્યની આખી યોગ્યતા બદલાઈ ગઈ છે એમ કહેવું, એ જીવ પદાર્થની યોગ્યતા આખી જે બદલાઈ ગઈ છે, એ દ્રવ્ય જાણે બદલાઈ ગયું છે એમ કહેવાય છે. દ્રવ્ય અપેક્ષાએ, યોગ્યતાની અપેક્ષાએ દ્રવ્ય ઉપર એવો ઉપચાર આવે છે કે જાણે જીવ બદલાઈ ગયો છે. એટલે મોક્ષાર્થે કરેલી જે મહેનત છે અથવા પુરુષાર્થ છે, એ કદી નિષ્ફળ નથી જતો. ટોટલ ફેલ્યોર જેને કહો એવું નથી, એને માણસ ભૂલ કરે, પુરુષાર્થ મન કરે, ચાલ્યો જાય પાછળ, પાછો એ આગળ આવ્યા વિના રહેતો નથી. આ નિયમબદ્ધ પરિસ્થિતિ છે, વસ્તુનું વિજ્ઞાન એવું છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે એમ. આશ્રય તો ઉલટો થઈ જાય છે, પરાશ્રય પ્રેરણ તો થઈ જાય છે, એટલે તો નિબોધ સુધી ચાલ્યા જાય તો એક્સ્ટ્રીમ પોઈન્ટ. પણ કાયમ માટે એમ થયા કરે એવી એ જીવની પરિસ્થિતિ એકંદર નથી, આમ લેવું છે. એકંદર એ જીવની સ્થિતિ એવી નથી કે કાયમ એમ થાય. પાછો એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી, મનુદશાને પ્રાપ્ત કરી, શ્રેણી માંડી અને કેવળ જ્ઞાન પહોંચી જશે મર્યાદિત કાળમાં. એ અનંતકાળ પર્યંત જન્મ મરણ કરશે અને સંસાર પરિભ્રમણ કરશે એવું નહીં બની શકે. હોય છે ફરીને મિથ્યા થાય, ત્યારે પહેલો મિથ્યા દ્રષ્ટિ હોય એવો જ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. અવસ્થામાં બીજો કોઈ ફેરફાર નથી, પણ સમગ્ર પદાર્થની દ્રષ્ટિએ જોવામાં આવે તો ફેરફાર છે. અવસ્થાને માત્ર જોવામાં આવે તો જેવા બીજા સામાન્ય મિથ્યા દ્રષ્ટિ છે એવો જ એ મિથ્યા દ્રષ્ટિ છે. પણ એને એટલું એમ કહી શકાય કે બીજા જીવો અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે, જ્યારે આ સાદી મિથ્યા દ્રષ્ટિ છે. એટલું વિશેષણ લાગે છે એને કેવળ જ્ઞાનમાં, નહીં કેવળ જ્ઞાનમાં જોવાય છે, શ્રુત જ્ઞાનમાં જોવાય છે, કેવળ જ્ઞાનમાં પણ જોવાય છે અને શ્રુત જ્ઞાનમાં પણ એની સમજ આવે છે, એનો ભાવ ભાષે છે. પણ શુદ્ધ જ્ઞાનમાં એ વિષય પરોક્ષ છે અને કેવળ જ્ઞાનમાં એ વિષય પ્રત્યક્ષ છે, એટલો ફરક છે. જ્ઞાનમાં જણાય છે બરાબર, ન જણાય એવું કઈ નથી. સમગ્રપણે એને પર્યાયમાં જ નથી જણાતો. પર્યાયમાં તો એમ જણાય છે કે પર્યાય તો જેવી બીજા મિથ્યા દ્રષ્ટિની છે એવી જાણે છે, પર્યાય તો એમ જણાય છે. પણ આખા જીવની વાત છે, પર્યાય ઉપરાંત જીવની વાત છે. એક સમયે પર્યાય જેવડો જ જીવ નથી, એ ઉપરાંત એનામાં આનંદ સ્વભાવ છે, અનંત શક્તિ છે અને અનેક પ્રકારની, અનંત પ્રકારની દ્રવ્યની યોગ્યતા, ગુણની યોગ્યતા અને પર્યાયની યોગ્યતા અનંત પ્રકારે છે. એ બધું મળીને ત્રણેય કાળનો જીવ છે. ત્રણેય કાળને વિશે જે જીવ છે, ત્રિકાળી જે જીવ પદાર્થ છે, એ બધું થઈને છે એમ કહેવું. એટલે ત્રિકાળની જ્યાં વાત આવે છે ત્યાં બે અર્થઘટન કરવા પડે છે, આમાં પણ લોચો પડે છે ઘણા. કે એક તો જે દ્રવ સ્વભાવ છે, જે કાયમ એકરૂપ રહે છે, એને એક વિશેષણ લાગે છે ત્રિકાળી દ્રવ સ્વભાવ. તો ત્યાં એ સામાન્ય સ્વભાવની વાત લેવી, માત્ર શક્તિઓના સ્વરૂપની વાત લેવી, ગુણ સમુદાયની વાત લેવી, અને જીવ ત્રણેય કાળે પોતાની હયાતી ધારણ કરે છે એવા ત્રણેય કાળના અસ્તિત્વને લ્યો તો એની અંદર ત્રણેય કાળની પર્યાય સહિતનો જીવ લેવો, જેમાં અનંત નિબોધની અશુદ્ધ પર્યાયો પણ આવે અને અનંત સિદ્ધની શુદ્ધ પર્યાયો પણ આવે, એ બધું થઈને ત્રણેય કાળના જીવનો ઇતિહાસ છે કે પહેલા શું હતો, વચ્ચે શું હતો, પછી શું છે, એને ત્રિકાળી જીવ કહેવાય, આને ત્રિકાળી જીવ કહેવાય. પણ કયા ક્યાં શું પ્રકરણ ચાલે છે, શું વાત કહેવા ધારે છે, એ અનુસાર એનું અર્થઘટન કરવું. સોનામાં બીજી ધાતુ મેળવે, મલિનતા થાય, એ બધું થાય, ઠીક છે. પણ પછી જે ખાણનું સોનું છે એવું સોનું ન થાય, કેમ કે એમાં તો એક રજકણ જુદો જુદો, સોનાનો રજકણ ને પથ્થરનો રજકણ એવી રીતે મિશ્રિત છે, એવી સ્થિતિ નથી થતી. સર્વદ્રષ્ટિ
આ રીતે જાત
થઈ જાય, પૂરેપૂરો દ્રષ્ટાંત સિદ્ધાંતમાં નથી ઘટી શકે એવો, કોઈ પોઈન્ટ ઘટાવી શકે એ બીજી વાત છે, આખે આખો દ્રષ્ટાંત સિદ્ધાંતમાં નથી ઘટે એવો. કારણ કે એ સંયોગિક પદાર્થ છે, સોનું છે એ તત્વ નથી, અનેક રજકણોનો સંયોગિક પદાર્થ છે. એટલે શું છે કે સોનામાંથી પછી નિષ્ઠા થાય છે, આ સુવર્ણ વસ્તુ, તો પછી ક્યાં જાય, એનો શું મેળ છે, એ રજકણો પાછા જમીનમાં જાય ક્યાં જાય, એટલે સીધે સીધું સોનામાંથી ખાણમાં નથી જવું, એ તો પર્યાયાંતર થાય છે. સોનાના રજકણ હંમેશા સોનાના રહે એવું બનતું નથી, અનાજના રજકણ અનાજના રહે એવું બનતું નથી, એમ વનસ્પતિના રજકણ વનસ્પતિ રહે, પાણીના પાણી રહે, વાયુના વાયુ રહે, એવું કાંઈ બનતું નથી. બધા રજકણો તો પર્યાયાંતર થયા જ કરે છે, પણ જળના જળ રહે છે, જળના કદી ચેતન થતા નથી, આ એની મર્યાદા છે. બાકી જળમાં ને જળમાં ગમે તે પ્રકારની પર્યાય ધારણ કરે એના માટે કોઈ નિયમ નથી. ક્યારે એકલો પરમાણુ થાય, ક્યારે બે પરમાણુનો સ્કંધ થાય, ક્યારે ત્રણ પરમાણુનો સ્કંધ થાય, ક્યારે સંખ્યાત, ક્યારેક અસંખ્યાત, ને ક્યારેક અનંત પરમાણુનો સ્કંધ થાય, ને વળી પાછો એકલો છૂટો પડે, એનો કોઈ નિયમ નથી કે કેમ આમ થાય છે, શું કરવા આમ થાય છે. અહેતુક સત અહેતુક છે, એને કોઈ કારણ બારણ લાગુ પડતું નથી. મિથ્યા દ્રષ્ટિ હોય એ સમ્યક દર્શન થયા પછી પાછો મિથ્યા દ્રષ્ટિ થાય, સમ્યક દર્શનને વમી નાખે, ત્યારે એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. એમ જ્યાં સુધી અનંત કાળથી કોઈ વાર પણ સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું હોય તેને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહીએ. એ જ એમાંથી કોઈ જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને વળી પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય ત્યારે એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહીએ. આત્માના આશ્રય એકાગ્રતા કરતા કરતા તેઓ કેવળ જ્ઞાનની સમીપ જઈ જ રહ્યા છે, પ્રતિક્ષણે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની નજીક ને નજીક જઈ રહ્યા છે. હવે કોઈ પડી જાય છે એ જાણવાનો વિષય છે, એની મુખ્યતા કરવાનો એ વિષય નથી, એક અપવાદનો વિષય છે જ્ઞાન કરવાનો. બાકી પોતાને માટે પડી જવાની વાત ક્યારેય પણ વિચારવા જેવી નથી. ઘણી શાંતિ વેદાય છે, કેવળ જ્ઞાનની સમીપ જઈ રહ્યા છે એટલું જ નહીં, પણ મુનિ દશામાં ઘણી શાંતિ વેદાય છે. એરંત સુઈ મુનિ વિતરાગી, એક જ સુખી છે, એક જ શાંત છે, કોઈ ઉપાધિ નથી. દુઃખી કોણ છે કે જેને અનેક પ્રકારની ઉપાધિ વળગેલી છે, એ ઉપાધિમાં ઉપાધિનું દુઃખ છે. જ્યારે મુનિરાજને કોઈ સાંસારિક કાર્યની ઉપાધિ નહીં હોવાથી અને મોક્ષના કાર્યને પણ નિરુપાધિક સ્વભાવે સાધતા હોવાથી એમને ઘણી શાંતિ છે, અને આત્મામાં જે સુખ શાંતિનો મૂળ છે એ પણ ઘણો વિકાસ પામેલો હોવાથી કોઈ પણ બીજા પદાર્થની અપેક્ષા વિના, બીજા પદાર્થના સંયોગ વિના નૈસર્ગિક રીતે કુદરતી રીતે આત્મામાંથી શાંતિ એમને પ્રગટ થઈને અનુભવ ગોચર થાય છે. શાંતિ એ આત્મામાંથી અનુભવ કરવાનો વિષય છે, અન્ય પદાર્થમાંથી અનુભવ કરવાનો વિષય શાંતિ નથી. શ્રીમદજી લખે છે કે અનેક પ્રકારના ઈચ્છા મુજબના પદાર્થો પ્રાપ્ત થવા છતાં પણ શાંતિ પ્રગટ નથી, સુખ પ્રગટ ન થયું, ત્યારે વિચારવાન પુરુષોએ એમ કરીને વાત લીધી છે. વિચારવાન પુરુષોને એમ લાગ્યું કે નક્કી કોઈ શાંતિનો માર્ગ, શાંતિનો ઉપાય અને શાંતિનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ, અને તેથી એમણે તે પદાર્થ સિવાય ક્યાં શાંતિ મળે એની શોધ શરૂ કરી. આમ ઘણી વાત લીધી છે. દાખલા તરીકે પદાર્થ બધા પ્રાપ્ત થયા પછી અથવા સારી રીતે અનુકૂળતા પોતાની ઈચ્છા પ્રમાણે, સારી રીતે એટલે પોતાની ઈચ્છા પ્રમાણે, પૂરેપૂરી તો કોઈની થતી નથી, તો સીધો એને મૃત્યુનો ભય છે એને લાગે છે કે ઠીક છે ત્યારે આ બધું તો સરખું છે, આપણે ઈચ્છા પ્રમાણે તો ઠીક છે ને સરખું છે, પણ હવે આનું શું ઓચિંતું કંઈક થઈ જાય છે, કોકને કંઈક થઈ જાય છે, કોકને કંઈક થઈ જાય છે તો આપણો પણ શું ભરોસો, અને ઓચિંતું સામાન્ય રોગ તો ઈચ્છા વગર પણ થતા હોય છે, તો જો ઈચ્છા વગર સામાન્ય રોગને ન અટકાવી શકે તો વિશેષ રોગને કોઈ ઈચ્છાથી અટકાવી શકાય છે એ પરિસ્થિતિ તો દેખાતી જ નથી. અને વિજ્ઞાનની દ્રષ્ટિએ તો એ પૂર્વકર્મનું ફળ છે. કેવા પૂર્વકર્મ પહેલા પોતે કર્યા છે એની કોઈને ખબર નથી, કેમ કે એ યાદદાસ્ત રહેતી નથી કોઈને, અથવા એ વિષય નથી સંસારી પ્રાણીઓનો, કેવો જ્ઞાનનો વિષય છે, એટલે એ ભય એને સતાવે છે કે હવે શું, હવે શું, કેમ થશે, શું થશે. એટલે જેટલી પ્રાપ્તિ થઈ છે એનો સંતોષને સુખ અનુભવવાને બદલે પેલા ભયનો અનુભવ ચાલુ થઈ જાય છે, ક્યાં સુખ રહ્યું એને, એને સુખ ક્યાંય મળતું નથી. અને એનું કારણ એને પોતાનું સ્વરૂપ શાશ્વત છે, હું કદી મરતો નથી, હું કાયમ જીવિત પદાર્થ છું, મારી જીવત્વ શક્તિને લઈને અનાદિ અનંત હું જીવતો રહ્યો છું અને જીવતો રહેવાનો છું, કપડું ફાટે તો બદલવામાં હરખશોક નથી, તો શરીર જીર્ણ થાય કે વગર જીર્ણ થાય પણ બદલાઈ જાય એ તો અનિવાર્ય છે, બદલાઈ જાય તો એનો હરખશોક હોવો જોઈએ નહીં. એટલે એને સમજણની જો તૈયારી હોય તો એને મૃત્યુ પર્યંતનો ભય ન રહે. જેને મૃત્યુનો ભય ન હોય એને બીજા સંયોગ વિયોગનો ભય થવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે ગુરુદેવ શ્રી જયારે પ્રવચન કરતા ત્યારે એમ કહેતા કે જેને શાશ્વત સુખી થવું હોય એને, એના માટે આ વાત છે, જેને સુખી થવું હોય, સુખી થવું એટલે આ બહારમાં અનુકૂળતાઓ મળે નહીં, જેને ખરેખર સુખી થવું હોય, સાચો સુખ જેને જોતું હોય એના માટે આ વાત છે એમ કહેતા. અમે જે વાત કરીએ છીએ એ ફક્ત એના માટે છે કે ગમે તે હાલતમાં, બહારની પરિસ્થિતિ તો કોઈ કાબુની સ્થિતિ નથી, મોટા મોટા રાજાઓ હોય એ રંગ થઈ જાય છે, કરોડપતિ ભિખારી થયેલા નજરે જોવામાં આવે છે, અને સામાન્ય માણસ બહુ ઊંચી પાયરી જતા આવે છે, તો પૂર્વકર્મના જે પુણ્ય પાપના ખેલ છે એ તો કોઈની ઈચ્છાને આધીન નથી, કુદરતી વસ્તુ વ્યવસ્થા છે. તો એમાં જે સુખ દુઃખ જીવ અનુભવી રહ્યો છે અને ચિંતામાં અને ઉપાધિમાં ઘેરાયેલો છે, એથી મુક્ત થવા માટે કોઈ સમજણ ખરી, એનું કોઈ જ્ઞાન વિજ્ઞાન ખરું, તો કે હા છે. જો પદાર્થ અથવા જળ ચેતનનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવે જે રીતે એનું વિજ્ઞાન છે એ રીતે, તો અનંતકાળથી જે સુખ માટેનો પ્રોબ્લેમ છે એ સમાધાન થાય છે, એનું સોલ્યુશન મળે છે અહીંથી, અને જીવને શાશ્વત શાંતિ પ્રગટ કરી શકે એવો માર્ગ, એવો ઉપાય એને હાથમાં આવે છે.
પ્રગતિશીલ માણસ વાળા ખરેખર તો વર્તમાનનો ભોગવો તો નથી કરતા, પણ ભવિષ્યકાળની ચિંતા અને ચિંતા પણ ભવિષ્યમાં 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 લંબાયા
ભાગે. દરેક મનુષ્ય પ્રાણીનો પોતાના અનુભવથી જો વિચાર કરવામાં આવે તો બધા ભવિષ્યની ચિંતા પાછળ ઉપાધિગ્રસ્ત છે. વર્તમાનમાં જેટલું જેને પ્રાપ્ત હોય એટલું દરેકના પૂર્વકર્મનો થાય, ગમે એ સ્તર હોય, કોઈ હજારપતિ હોય, કોઈ લખપતિ હોય, કોઈ કરોડપતિ હોય, જે હોય તે સામાન્ય કે વિશેષ, દરેક સ્તરના માણસ ભવિષ્યની ચિંતાથી એટલા બધા ગ્રસ્ત છે, પકડાયેલા છે કે એ ઉપાધિ ને ઉપાધિમાં જીવન પૂરું કરી નાખે છે. મારા આત્મા માટે મારા શાશ્વત શાંતિનો ઉપાય હું સમજી લઉં, એની રીત હું ગ્રહણ કરી લઉં અને એ માર્ગે હું આગળ વધું તો મારું કાયમને માટે સુખ છે એનું સાધન થઈ જાય છે. એનું ભાગ્ય જ વિચાર કરવાનો અવકાશ મળે છે કે સમય મળે છે. કોઈને મળે છે તો એની અંદર જેટલો પુરુષાર્થ એને કરવો જોઈએ એટલો પુરુષાર્થ કરતા નથી. આવી રીતે આમને આમ જીવનો સંસાર ચાલુ રહે છે અને દુઃખથી મુક્ત થઈ શકતો નથી. ચિંતામાં છે ચિંતાગ્રસ્ત છે, ભવિષ્યની ચિંતામાં એટલો રોકાયેલો છે કે વર્તમાન છે એનો ભોગવતાનો પ્રશ્ન ખલાસ થઈ જાય છે. એટલે મળવા છતાં સુખી નથી થતો, એનું કારણ છે. એમ જ થાય, બીજું થાય નહીં આમાં. કેમ કે કાલનો જો વિચાર ન કરે તો એને માણસને એમ ગણે કે આ તો ટૂંકી દ્રષ્ટિવાળો છે, આવતીકાલનો વિચાર કરતો નથી. આવતીકાલનો વિચાર કરવો જ જોઈએ. તો આજે પ્રાપ્ત થયું એ ભોગવવું કે આવતીકાલની ચિંતા કરવી, બે તો એ ઘરે થવાનું નથી. શું કરવું? આવા બધા અનેક પ્રશ્નો ઉત્પન્ન થવાથી જે લોકો ઘણા વિચારવાન હતા, વિવેકવાન હતા, એને એમ કહ્યું જો તું કાલનો જ વિચાર કરવા માંગતો તો ત્યાર પછીની પણ એક કાલ છે, ત્યાર પછીની પણ એક કાલ છે, એક જ કાલ નથી. કેટલી કાલનો તારે વિચાર કરવો? તું શાશ્વત છો. હવે જો તારે દીર્ઘ દ્રષ્ટિ તને પ્રગતિ હોય તો તું શાશ્વત શાંતિ ને શાશ્વત સુખનો વિચાર કર, તો તું દીર્ઘ દ્રષ્ટિ વાળો છો. પણ 150 વર્ષનો જો તું વિચાર કરતો હોય તો અમે તને વિચારમાં નથી ગણતા, ટૂંકી દ્રષ્ટિનો જીવ ગણીએ છીએ. એમ વાત ઘણી શાંતિ વિદાય છે મુનિરાજને, કષાયો ઘણા મંદ પડી ગયા છે અને ત્રણ કષાયનો તો અભાવ થઈ ગયો છે. ત્રણ કષાય તો નાશ પામ્યા છે, અનંતાનુમંદી, પ્રત્યાખ્યાન વર્ણિ અને અપ્રત્યાખ્યાન વર્ણિના ચારે ચાર કષાય, ચાર કરીને 12 કષાયનો નાશ કર્યો છે. સંગલન કષાયનો ઉદય મંદ ભાવે વર્તે છે. એટલે જે કષાયો મંદ પડી ગયા છે એમાં સંગલનના કષાયો લેવા, બાકીના ત્રણ કષાયો લેવા નહીં. કદાચિત કાંઈક વૃદ્ધિ ચમત્કાર પણ પ્રગટતા જાય છે, એટલી બધી નિર્મળતા છે અને એટલી બધી કષાયની મંદતા છે કે અનેક મુનિઓને અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે, જેને ચમત્કાર લોકો કહે છે, એ બધા પુણ્યનું ફળ છે. એવા અલ્પ અનુભાવથી, અલ્પ સ્થિતિ અનુભાવથી જે પુણ્ય બંધાઈ ગયા હોય એ પાછા એની સ્થિતિ અલ્પ હોય એટલે પાછા ઉદયમાન આવે, જોરથી આવી જાય, એટલે એમાં ચમત્કારો ને રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થઈ જાય છે ઘણા મુનિઓને. કે જેની હવા લાગે ને એમને એમને ત્યાંથી આ વાયરો આ બાજુ આવે અડીને ત્યાં એનો રોગ ચાલ્યો જાય. હા, એ આ 64 વૃદ્ધિ ધારી પૂજન આવે છે ને, પૂજા આવે છે એમાં એવી એવી વૃદ્ધિ હોય, એનો પડછાયો પડે ત્યાં રોગ ચાલ્યા જાય. કેવા? કોઢ જેવા રોગ હોય, કેન્સર જેવા રોગ હોય, ગમે એવા રોગ હોય, એકદમ આખો શરીરના પરમાણુ પલટી જાય. એની લીધી સીધી પ્રગટતા જાય છે, પણ તેમનું તે પ્રત્યે દુર્લક્ષ છે. વિશિષ્ટતા આ છે, રિદ્ધિ સિદ્ધિ પ્રગટે એની વિશિષ્ટતા નથી, પણ વિતરાગી મુનિની વિશિષ્ટતા એ છે કે એમનો એ પ્રત્યે દુર્લક્ષ છે, ધ્યાન દેતા નથી. કેટલાકને તો ખબર હોતી નથી, જ્ઞાન ધ્યાનમાં અથવા પરિપૂર્ણ પરમાનંદના પુરુષાર્થની પાછળ એટલા પડેલા છે કેવળ જ્ઞાનના, કે રિદ્ધિ સિદ્ધિ પ્રગટી ગઈ છે એમને ખબર હોય નહીં. બીજા કોઈ મનોપરિજ્ઞાની હોય, બીજા કોઈ અવધિ જ્ઞાની હોય, એને એમ કે મહારાજ તમારી પાસે તો આટલી બધી રિદ્ધિ સિદ્ધિ છે, તો કે એમ કે હા હશે. હવે એ કચરાનું મારે કઈ કામ નથી. ઘરમાં કોઈ એમ કે તમારા ઘરમાં આ ઓરડામાં આટલો કચરો પીડ્યો છે, કઈ છે તો બહાર કાઢી નાખશો, આપણે કચરો પીડ્યો છે ને તો એને હામણીથી વાળી નાખશો. એ મુનિરાજને રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થાય છે, કચરો છે, રાજનું ફળ છે, પુણ્યનું ફળ છે, એની કઈ જરૂર નથી. અમારે કેવળ જ્ઞાન જોઈએ છે, અમારે રિદ્ધિ સિદ્ધિ જોતી. અને રિદ્ધિ સિદ્ધિ નો પ્રયોગ કરે તો મુનિદશા રહે થઈ જાય, એમના નિમિત્તે જુદી વાત છે, પણ પોતે જો વિકલ્પ કરે તો મુનિદશાથી ચ્યુત થઈ જાય. એટલો રાગ મુનિદશાની અંદર કરવા યોગ્ય નથી, કરે તો મુનિપદ રહેતું નથી એમ છે. એ સારી રીતે પોતે સમજે છે, અને સમજે છે એટલે એના પ્રત્યે દુર્લક્ષ કરે છે, સમજીને દુર્લક્ષ કરે છે, એમને એમ દુર્લક્ષ કરતા નથી. શું એમાં સમજે છે કે અમારે આ ચમત્કાર નથી જોઈતા, અમારે તો પૂર્ણ ચૈતન્ય ચમત્કાર જોઈએ છીએ. આ ચમત્કાર અમારે આ પૂતગળના જળના ચમત્કાર અમારે જોતા નથી, અમારે ચૈતન્યનો ચમત્કાર જોઈએ છે. આવો માર્ગ છે. જિનમાર્ગની અંદર કેવા પ્રકારના પરિણામ હોય છે, જે રીતે સિદ્ધિમાં બીજા જીવો આસક્ત થઈને લપસી જાય છે અથવા તીવ્રપણે જળ પ્રત્યેના મોહને વિશેષપણે વધારી દે છે, એ ચમત્કારનું અધ્યાત્મ દ્રષ્ટિએ મોક્ષ માર્ગમાં શું સ્થાન છે એ અહીંથી સમજવા મળે છે. જેવી રિદ્ધિ સિદ્ધિને ચમત્કાર વિતરાગી મુનિઓને પ્રગટ થાય, એવી તો મુખ્યા દ્રષ્ટિની એટલી એટલી હદે તો કોઈને થાય જ નહીં, તેમ છતાં એના પ્રત્યે દુર્લક્ષ હોય છે, એ એમની સુપ્રીમ પોઝિશન છે, એ એક વિશિષ્ટ પોઝિશન છે, સર્વોત્કૃષ્ટ. અને એ જે એમને જોઈએ છે ચૈતન્ય ચમત્કાર, એનું સાધન છે, એ જ્ઞાન ધ્યાન છે, એ સમાધિમાં પોતે રહેવા માંગે છે અને ત્યાંથી એનું ફળ લેવા માંગે છે. એ વિશે થોડો થેન્ક યુ.